સુરત મુનિ કે પ્રતાપશ્રી સિદ્ધ વલ્લભને પોતાના સ્વપ્નું જ્ઞાન આપી, વચન આપી, ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. આગળ વધતા વધતા કામેક્ષી દેવીનું મંદિર આવ્યું છે. મંદિર થી થોડે દૂર એક ફુલવાડી છે. ફુલવાડી ની અંદર ભગવાન નીલકંઠ બધા સિદ્ધોની સાથે ઉતર્યા છે. પેલા ચેલા બધા આવ્યા છે, બધા સિદ્ધો. પણ એ જ વખતે એ પુર ની અંદર એક પિબેક નામનો અસુર રહેતો હતો. પોતાની જાતને સિદ્ધ કહેતો હતો, સિદ્ધ સંજ્ઞા ધરાવતો હતો. પિબેક ને સમાચાર મળ્યા છે કે ફુલવાડી ની અંદર કેટલાક સિદ્ધો આવ્યા છે. આ ધુવા પુવા થતો પોતાના 100 શિષ્યોની સાથે પિબેક આવ્યો છે. ગોઢાના દાંત ની અંદર માઉસના લોચા ભરેલા છે. દારૂપાન કર્યો જેને કારણે મોઢામાં બદબૂ ફૂરી રહી છે. કપાળે લીલો પટકો બાંધ્યો છે. ત્રાડું નાખતો નાખતો આવ્યો છે. હાથમાં ત્રિશુળ છે, બીજા હાથમાં ભાલુ છે. અને આવીને ભગવાન નીલકંઠ આદિક સિદ્ધોને કહેવા માંડ્યો, ઓ સિદ્ધો, આ તમને બધાને સિદ્ધ સંજ્ઞા કણે આપી. તમારું હિત ઈચ્છતા હો અને જીવતા રહેવા ઈચ્છતા હો તો મારે શરણે થઈ જાઓ, નહીં તો તમામને ઠાર મારી નાખી શકે, જીવતા નહીં છોડું. આ ધરા પર મારા સિવાય બીજો કોઈ સાચો સિદ્ધ નથી. બોલતા બોલતા અડદને મંત્રી બાજુ ઉભેલા વડલા ઉપર ફેંક્યા છે. આન લીલો છમ વડલો ભાડ 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 કરતા હળગી રાખ થઈ ગયો. આ દશા તમારી થશે. માટે જીવવાની ઈચ્છા આવે તો કંઠીઓ કાઢી નાખો, જનૈયો કાઢી નાખો, માળાઓ કાઢીને આવી જાઓ, મારે શરણે થઈ જાઓ. બધા સિદ્ધો તો કંઠીઓ કાઢવાનું, જનૈયો કાઢવાનું તૈયાર થઈ ગયા. અને ત્યાં ભગવાન નીલકંઠે પેલા સિદ્ધો ની, ઓ સિદ્ધો, ખબરદાર, કોઈ જનોય કે કંઠી કાઢી છે તો, કોઈ પણ જનો કે કંઠી કાઢી તો ઠાર મારી નાખી શકે, જીવતા નહીં છે. ઓલા સિદ્ધો તો બરાબર હલવાઈ ગયા. વિવેક ની સામર્થ્ય જોઈ, નીલકંઠ ની જોઈને આવ્યા છે. મનમાં વિચાર કરવા માંડ્યા, કાઢી આપણે જનો કંઠી તોય મરી જવાનું, નો કાઢી તોય મરી જવાનું, બે બાજુ મોત આની ગયું. ભગવાન નીલકંઠે સિદ્ધોને કીધું, ચિંતા નહીં કરશો. ભગવાન નીલકંઠ આગળ આવી અને પિબેકની સામે વિરાસન બેસી ગયા છે. અને વિરાસન બેસીને કહેવા માંડ્યા, ઓ પિબેક, પેલા અમને ચેલો બનાય અને પછી આ સિદ્ધો તારે શિષ્ય થશે. પિબેકની આંખ લાલ ઘૂમ થઈ છે. ભગવાન નીલકંઠને કહે છે કે, ઓ છોકરા, તું જ મને ઓળખતો નથી, લાગે છે કે આ તારું મોત તને આંબી ગયું હોય, તને બોલાવતો હોય. મહારાજ, એવો સિદ્ધ સંજ્ઞા ધરાવનારો પિબેક, અરે પિબેક ની સામે ભલભલા ઝૂકી પડે છે. મોટા મોટા ચક્રવર્તી રાજાનો ઝુકાવનારો છું, અરે અનેક ભેગધારીઓ અને અનેક મઠધારી મનલેશોને ઝુકાવનારો પિબેક, અને પિબેક ની સામે બોલતા તને શરમ નથી આવતી? છોકરા, ડાહ્યો બની જા, મારો ચેલો થઈ જા, અને નહીં તો પછી મોતને ઘાટ ઉતરીશ, તારી મા તારી રાહ જોતી રહેશે. ભગવાન નીલકંઠ કે, ચિંતા છોડ, તારે જે થાય મળ્યું જમાવવા. અને ક્રોધાયમાન બનેલા પિબેકે કીધું, તો જોઈ લે હવે. બોલતા બટુક ભૈરોના વીરોને યાદ કર્યા છે અને મોકલા, જાઓ આ વર્ણીનું કાચેન કાચું માઉસ ખાઈ જાઓ અને લોહી પી જાઓ. હજારોની સંખ્યામાં ભૈરોના વીરો ઉમટ્યા છે. પણ ભગવાન નીલકંઠની જે પાસે આવ્યા છે, ભગવાન નીલકંઠ એની સામે જે દ્રષ્ટિ નાખી ગાજવા લાગ્યા છે. અને પાછા વળીને સીધા પિબેકની પાસે આવ્યા. અધમ પાપી નારાધમ, અહીંયા અમને મોકલ્યા મારી નાખવા માટે? એમ કહેતા પિબેકને બહુ માર્યો, બહુ માર્યો, લોહીની ઉલટી કરાવી નાખી. પિબેક બહુ દેખાનો ધરતી પર પછડાયો છે. પણ 2 મિનિટ 5 મિનિટ થી વળી પાછો શુદ્ધિમાં આવ્યો. કોગળા બોગળા કરી ભગવાન નીલકંઠને કે, ઓ નીલકંઠ, સાવધાન, હવે મહાકાળીના વીરોને મોકલું છું. ભગવાન નીલકંઠ કે, મળ મોકલવા, મહાકાળીના વીરો આવ્યા છે. પણ પ્રતાપસિંહ ભગવાન નીલકંઠની પાસે ગયા પણ સામું ન જોઈ શક્યા. તાકાત નથી ભગવાન નીલકંઠની સામે જવાની. અને ભયભીત બનેલા મહાકાળીના વીરો પાછા હટ્યા છે. અને પિબેકની પાસે ખૂબ એને માર માર, અધમ પાપી, અહીંયા અમને મોકલ્યા? વળી મૂર્છા ખાઈને લોહીની ઉલટી કરતો ધરતી પર પછડાયો છે. વળી 2-5 મિનિટ થઈને વળી પાછો માળો બેઠો થયો. કોગળા કરીને વળી પાછો ભગવાન નીલકંઠની સામે આવ્યો. ભગવાન નીલકંઠને કહે છે કે, ઓ નીલકંઠ, હું હનુમાનના વીરોને મોકલું છું, કેમ જીવતું રહેવા તું જોઈ લેજે. ભગવાન નીલકંઠ કે, મળી મોકલવા, હનુમાનજીના વીરોને મોકલ્યા છે. પણ હનુમાનજીના વીરો જે આવ્યા, ભગવાન નીલકંઠને ઓળખી ગયા, વંદના કરી, અહો કૃપાનાથ, આપ તો મારા ઈષ્ટના ઈષ્ટના ઈષ્ટ અમારે આંગણે પધાર્યા છે. કૃપાનાથ, તું આપને બરાબર ઓળખી ગયા છે, અમારા પર બહુ મોટી દયા કરી અમને દર્શનનો લાભ આપ્યો. માલિક, પેલા અધમે અમને તમને મારવા માટે મોકલ્યા હતા, પણ આજ એને જીવતો ન છોડી. બોલતા હનુમાનજીના વીરો ઉમટ્યા છે. આવીને પિબેકને ખૂબ માર માર્યો, ખૂબ માર માર્યો, લોહીની ઉલટી થવા માંડી, ધરતી પર પછડાયો છે. પણ એના બધા ચેલા જે હતા, એના બધા સંબંધિત, એના મનમાં થયું, આ તો એને ક્યારનો ક્રમ આવો થઈ ગયો, 2-5 મિનિટે વળી પાછું ઉભો થાય. પણ બે મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ, અડધો કલાક થઈ, કલાક થઈ તો ઊભો ન થયો. જગતમાં કહેવાતું નથી બધાને અડફેટે ચડાય, પણ હનુમાનની અડફેટો ન ચડાય. હનુમાનની અડફેટે ચડી ગયા. કલાકને અંતે જયારે પીબેક બેઠો નહીં થયો, એના બધા શિષ્યો ને એના બધા સંબંધી ભગવાન નીલકંઠની પાસે કર કરીને કહેવા માંડ્યા, કૃપાનાથ માલિક, માલિકાને બચાવી લો, બચાવી લો ને તો મરી જાહે. ભગવાન નીલકંઠ કે પણ અધમ છે, પાપી છે, દારૂપાન કરનારો, માઉસ ભક્ષણ કરનારો, માટે એને જીવતો નથી કરવો. માલિક બધી વાત સાચી છે, ગમે તેવો છે ને તો એ અમારો છે, માટે દયા કરો, એને બેઠો કરો. અન્ન પ્રદાવશી કરુણા નિદાન ભગવાન નીલકંઠને એના ઉપર દયા આવી છે. કેટલા દયાળુ ભગવાન છે તમે કલ્પના તો કરો. આવા દયાળુ ભગવાન આપણને મળ્યા છે, માટે પ્રભુને નિત્ય પ્રાર્થના કરજો, કૃપાનાથ જિંદગીમાં તારું ચરણારવિંદ છૂટી ન જાય, બીજી જગ્યાએ પ્રતીતિ આવી ન જાય, બસ એવી મારા પર મહેરબાની કરશે. સદૈવને માટે તારા ચરણારવિંદમાં મારી જિંદગી પૂરી થાય, તારી પ્રાર્થનામાં, તારા ભજનમાં બસ મારું મન સદૈવને માટે લાગ્યું રહે. કૃપાનાથ ગમે તેવા દેશકાળમાં મારી મતિ ક્યારેય પણ ભમે નહીં, એવી મારા પર કૃપા દ્રષ્ટિ કરશે. અનભક્તજનો, દેશકાળમાં જેનું મન ભમે નહીં એના પર ભગવાન બહુ રાજી થાય. દેશકાળમાં મન ભમે નહીં એમ ભગવાનના ભક્તો દેશકાળમાં પણ મનને ભમાવા નહીં દેશો. અને એવો નિષ્ઠાવાન પુરુષ એની ઉપર પછી બધાને વિશ્વાસ મળે બે, પણ નિષ્ઠાવાન થવું પડે, બસ દેશકાળમાં મન ભમે નહીં. અમારા મુંબઈની અંદર ગરીબ ભગત હતા, મને કહેતા હતા, મને કે સ્વામી વાત સાચી છો, ભગવાનની નિષ્ઠા રાખીએ ને તો ભગવાન મદદે કરે ને બધાને વિશ્વાસી બેસે. એણે પોતાની જાત અનુભવ કીધું કે સ્વામી મારા ધંધા બહુ નુકસાની ગઈ. એક મારો મિત્ર હતો, મને કે એક જે ફકીર આવ્યા તું હાલ કી તને દોરો કરી દેશે ને, આ બધા દેશકાળમાંથી તું બહાર નીકળી જાય. હું નહોતો જાતો, પરંતુ બહુ શબ્દ જયારે પડ્યા ને પછી, અને દેશકાળ થોડો વધારે વિપરીત આવ્યો પછી આ પડી ગઈ, પછી ગયો કે અને ફકીરની પાસે ગયો, ફકીરે દોરો કરી દીધો મને આપ્યો અને કીધું આને ધૂપ દઈ ને પછી તું આ દોરાને બાંધજે, અને પછી મંત્ર આપ્યો, આ મંત્ર તું રટજે એટલે તારું દુઃખ જશે. ત્યારે મેં કીધું સાંભળો, તમારો દોરો બાંધીશ પણ મંત્ર નહીં રટું, મંત્ર તો એક સ્વામિનારાયણનો રટીશ, સ્વામિનારાયણ સિવાય બીજાનો મંત્ર નહીં રટું. ને આટલા શબ્દ સાંભળતા પેલો ફકીર કે મારો દોરો પાછો લાય, ભલા મણા તને તારા સ્વામિનારાયણ ઉપર વિશ્વાસ છે તો અહીં હું દાટી જ કે, તને તારા સ્વામિનારાયણ ઉપર વિશ્વાસ છે તો તારો કોઈ વાંકો વાળ કરનાર નથી, બધા દુઃખમાંથી સ્વામિનારાયણ તને બહાર કાઢી દે શકે. જેને વિશ્વાસનો એને મારી પાસે આવવાનું હોય છે, જેને પોતાની ઇષ્ટ સ્વરૂપ પર વિશ્વાસ હોય એને ધક્કો ખાવાની જરૂર નથી. જા મને વિશ્વાસ છે તને તારા દુઃખમાંથી તારા સ્વામિનારાયણ બહાર કાઢી દે શકે, મારા દોરાની જરૂર નહીં પડે. અને સ્વામી પછી તો મને કેમ ચડી ગયો કે આ ફકીરને મારા સ્વામિનારાયણ ઉપર આટલો વિશ્વાસ, અને મને ધિકાર છે મને વિશ્વાસ નહીં. નક્કી કર્યું હવે કદાચ ભૂખ્યા રહેવું પડે તોય પણ બીજે નિષ્ઠા ન બાંધો, પોસાય તે પોઝિશન નિર્માણ થાય પણ ભગવાન સ્વામિનારાયણ પાસે સિવાય કોઈની પાસે હાથ લાંબો ન કરું. અને સ્વામી પછી તો મારનું ભજન કર્યું, મારને પ્રાર્થના કરી, મારા તને જેમ ઠીક પડે એમ કરજે, તારે જેમ રાખો એમ મને રાખજે. અને સ્વામી બે એક મહિના થયા, મારા 8-10 ફ્લેટો પડેલા જેને કારણે ડૂલ થઈ ગયો હતો, પણ ઓચિંતા એ ફ્લેટો જયારે વેચાતા હતા ત્યારે 2000 ના સ્કવેર ફૂટ ઉપર વેચાતા, પણ ભાવ તૂટ્યો 700 રૂપિયાનો સ્કવેર ફૂટ થઈ ગયા. પણ પછી તો મારે નક્કી કર્યું જેમ તને ઠીક પડે એમ કરજે. અને સ્વામી બે એક મહિના થયા ભાવ વધ્યો 2000 ના સીધા 3000. અને સ્વામી ફ્લેટો વેચાણા દેવું ચૂકવાઈ ગયું, માલા માલ ઠાકોરજી મને કરી દીધો. માટે કહું છું ભક્તજનો, નિષ્ઠા એક ભગવાન સ્વામિનારાયણની રાખશો, ભગવાન સ્વામિનારાયણની રાખશો, ભગવાન સ્વામિનારાયણની જે નિષ્ઠા હશે એનું કોઈ ક્યારેય નહીં બગાડી શકે. એક હરિભગત બીજી સત્ય હકીકત કહું, એ કે સ્વામી એક જણાને મેં 5 ફ્લેટો વેચી નાખ્યા અને એને 75% પેમેન્ટે કરી દીધું, બન્યું એવું એકદમ મંદી આવી ગયું. 3000 સ્કવેર ફૂટ વેચેલા ફ્લેટો એના 1500-1800 રૂપિયા થઈ ગયા. ત્યારે પેલો મને કે તું રૂપિયા મને પાછા આપ, મારો ફ્લેટો નથી રાખો. પેલો કે હવે છે ના પાછા આપું, અરે પણ આ 5 ફ્લેટમાં મને એટલી નુકસાની જાય. મેં કીધું ભલા માણા મારા બીજા 20 પડ્યા, મને કેટલી નુકસાની ગઈ છે, મેં રૂપિયા પાછા નહીં આપ્યા. ને પછી એ ભુવન પાછો પડી ગયો, અને ત્યાં જઈને પછી તાંત્રિક આંતે બધું કરાયું. અને પેલા ભુવાને કહે છે કોઈ પણ ભોગે રૂપિયા મને પાછા વળમળવા જોઈએ, નખો જ નીકળી જવું જોઈએ. પેલા ભૂવો કે પણ એ સ્વામિનારાયણનો આશ્રિત છે તો આ તો કરીને મારી પાસે લઈ આવી, અને આટે પટે મનાવી અને આને આ ભગતને આરે લઈ ગયા, ત્યાં લઈ ગયા. અને પેલા ભુવાએ કીધું, હા બળ આના રૂપિયા તું પાછા આપી દે, ને તો તારું ધનોત્પન્ન નીકળી જાય કે આમ થશે, ઢીકડું થશે, પૂછડું, બહુ બહુ કીધું. ત્યારે આ ભગત કે, તમારથી થાય કરી લેજો, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મને વિશ્વાસ છે મારો કોઈ વાકો વાળ નહીં કરી શકે. અને ભગત જયારે કેફમાં બોલ્યા ને, ત્યારે ભૂગો ઢીલો પડી ગયો. અને ઢીલો પડીને બોલ્યા ને કે છે કે ભાઈ, આની પાસે મારું કઈ નહીં ઉપજે, કે તારથી પતત પતાવી દે, બાકી આ મારા મંત્ર થી પતશે નહીં. ભગવાનના ભક્ત જયારે થશે પછી કોની તાકાત છે, કોની તાકાત. યાદ કરો સુરતનો ભવ્ય ઇતિહાસ ક્યાં ભૂલાય એવો છે, ખીમજી સુથારનો. ખીમજી સુથાર જયારે સુરતમાં ગયા હોય, અને પેલા આ મેલા મંત્ર વળાઈ ખીમજી સુતારના ઉપર, એને મારણ કરવા માટે ખીમજી સુતાર જયારે સુઈ ગયા, ત્યારે અડદને મંત્રી મંત્રી માથે 500 ગરમ નાખ્યા તો, અને પેલાના મનમાં દિશીલો જબરો મનમાંથી પતી ગયો. પણ સવારે ભગત જયારે જાગ્યા, ભગત તો વહેલા જાગે, 8 વાગે જાગે, ને ભગત કહેવાય નહીં કે, અને ભગત તો 8 વાગે જાગે નહીં, તમારા ગામની જેમ બધા 4:30 વાગે જાગે. કેમ હશા મોડું થઈ જાય છે? ભગત તો 4:30 વાગે જાગ્યા. સ્વામિનારાયણ 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 કરતા જ્યાં બેઠા થયા, જોયું તો આજુબાજુ અડદનો ઢગલો પડેલો. ભગતના મનમાંથી, ઓહો હો, મારા ભગવાન કેવા દયાળુ, આ સુરત શહેર મારે મારા માટે અજાણ્યું હતું. મનમાં સંકલ્પ થતો હતો, સુરત તો જાઉં છું પણ સીધા પાણીનું કેમ થાય, ઠાકોરજી સામેથી સીધું મોકલી દીધું. આમ નિર્ધાર કરીને પેલા અડદને ભેગા કરીને પોટલી વાળી નાય ધોઈને પૂજાપાઠ કરી, બળતણના લાકડા 2-4 ગોતી, અને પછી માટલી ગોતી, આમ અડદ નાખીને બાફી, ઠાકોરજી દરાઈ મેળા જમવા. અડધા કડદ ભગત જ્યાં જમી ગયા, ત્યાં પેલો તાંત્રિક જાગ્યો. ભગત ને જમતા જોતા ની સાથે પૂછ્યો, એ ભગત શું કરશો? તો કે, જો ને મારા ઠાકોરજી દયા કરીને અડદ આપ્યા છે, અડદ ખાઉં છું. કે પેલા તો મગજ કામ કરતું બંધ થઈ ગયો, અને એના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ઓહો, આ અડદ તું, મારા અડદ નો એક દાણો કોકને અડે તો ખોપરું ફાડી નાખે, એક દાણો અડે તો ખોપરું ફાડી નાખે, એને બદલે તું 500 ગ્રામ માંથી 250 ગ્રામ અડદ ખાઈ ગયો તો તને કઈ ન થયું? તો તારે સામે બેઠો છું, કઈ થયું નહીં. અને પેલો તાંત્રિક ભગતના પગમાં પડ્યો, અને ખીમજી સુતારને કે, તારા સ્વામિનારાયણ, તું તો ભગવાન માનજો, પણ હું પણ સ્વીકાર કરું છું સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે, નહીં તો મારા અડદને બચવા ન દે કોઈને, હવે મને તું તારી સાથે ભગવાન સ્વામિનારાયણની પાસે લઈ જા. અને ખીમજી સુતારની સાથે પેલો તાંત્રિક ગઢપુર આવ્યો છે, મારના પગમાં પડી ભગવાન સ્વામિનારાયણને કહેવા માંડ્યો, કૃપાનાથ કૃપાનાથ, મને તમારે શરણે લો. મહારાજ કે, તાંત્રિક તેવડી અમારે શરણે વતાય છે, તાંત્રિક અમને ન પોસાય. ભગવાન સ્વામિનારાયણ કે, મહારાજ મને તમારો સાધુ કરો, તમામ તાંત્રિક વિદ્યાથી છોડી દઉં છું. અને ભગવાન સ્વામિનારાયણ તાંત્રિકને સાધુ કર્યો છે, નામ પાડ્યું શૂન્યતીતાનંદ સ્વામી. કોની તાકાત છે વાકો વાળ કરી શકે, કોની તાકાત છે? અરે ભૂત પ્રેતની શું તાકાત છે આપને વળગે? ભૂત કોને વળગે ખબર છે તમને? ભૂત જેવો એને ભૂત વળગે. ભગવાનના ભગતની પાસે ભૂત તે ફરકી શકતા છે? ભગત બનજો, બસ ભગત બનજો, દુનિયાના તમામ દુઃખમાંથી બહાર નીકળી જશો. અરે જગતમાં કોઈની તાકાત નથી આપણો વાકો વાળ કરી શકે, કોઈની તાકાત નથી. ભગવાનના ભક્તો ભગવાનની નિષ્ઠાથી લડતા શીખજો, બસ ભગવાનની નિષ્ઠા જીવનમાં આવશે ને તો બાકીનું બધું જ આવી જશે. ભગવાનની પાસે બીજું કશું જ નહીં માગો. મોટા મોટા સંતો કહેતા, ભેંસ ખરીદવા જાઓ તો ભેંસના જ રૂપિયા આપો, પોદળાને આપવાની કાંઈ જરૂર નથી. ભેંસ આવશે ને તો પોદળો તો ભેળો ભેળો ઘસડાઈને આવશે, ક્યાં જાહે. એમ ભગવાનની એક નિષ્ઠા આવશે, જેનામાં એક ભગવાન આવશે, જગતના તમામ સુખ તો પોદળા જેવા છે. ભગવાન આવશે ને તો ઘસડાય ઘસડાય ભેળા ભેળા આવશે. એને માટે કોઈના તાંત્રિક માંત્રિકની પાસે જવાની જરૂર નથી, કોઈના દોરા ધાગા કરવાની જરૂર નથી, કોઈ દેવ દેવીની આસ્થા કરવાની જરૂર નથી. એક ભગવાન સ્વામિનારાયણને રાખો, બધું જ મળી જશે, બધું મળી જશે. સંકલ્પ માત્ર ભગવાન સ્વામિનારાયણ પૂરા કરી દેશે. સુરત મુનિ કે, પ્રતાપસી વિવેકના સંબંધી કહેવા માંડ્યા, કૃપાના ગમે તેવો તે અમારો છે ને બેઠો કરો, માલિક કઈક દયા કરો. અને પ્રતાવશી પીબેકના ઉપર ભગવાન શ્રીહરિ અમી દ્રષ્ટિ ફેંકી છે. અમી દ્રષ્ટિ ફેંકતાની સાથે પીબેક પણ આળસ મરડીને બેઠો થયો છે. પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણની પાસે આવીને પગમાં પડ્યો, કૃપાનાથ માલિક માલિક, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ભગવાન શ્રીહરિએ માફી આપી છે. ભગવાન શ્રીહરિ અને સિદ્ધોને માટે સિદ્ધા પણ મોકલાવ્યા છે. અને પીબેક પાછો પોતાના સ્થાને ગયો છે, પણ માળો ઘેરે ગયો અને બદલી ગયો. અર્ધિક રાત્રિ થઈને પીબેકને સંકલ્પ થવા માંડ્યો. અરે મોટા મોટા મઢધારી મનલેશ્વરોને ઝુકાવનારો હું પીબેક, મોટા મોટા ચક્રવર્તી રાજા પણ મારી આગળ પાણી ભરતા થઈ જાય એ હું પીબેક. અરે આખા સાગરને તરી જેના ખાબોશિયામાં ડૂબી મર્યો, આ નાના વર્ણિથી હારી ગયો. અને પીબેક બદલો, આપણી પોઝિશન પણ આવી જ થાય છે. કાંઈ સભા મંડપમાં બેઠા ને ત્યાં સુધી મનમાં થાય બધી કુટેવો છોડી દેવી છે, હવે નથી કોઈ વ્યસન રાખવું, રોજ મંદિરે જ આવવું છે, હવે ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ જગ્યાએ નિષ્ઠા નહીં, બસ હવે એક ભગવાન સ્વામિનારાયણ 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 બીજી વાત નહીં. પણ સભા મંડપ છોડીને પાછા બેગ જણાવે મળી જાય, વળી પાછો હોય ત્યાં ત્યાં ઊભો રહી જાય, કારણ કે આ માર્ગે કોઈ હાલ્યો નથી. આપણે ખબર પેલા જૂના રસ્તાઓની અંદર ચોમાસામાં ગાડા હાલે ને પછી મોટા ગઢેરા પડી જાય, અને વરસાદ પૂરો થાય ને ચોમાસું પૂરું થાય પછી એ ગઢેરાની અંદર જો તમે ગાડાને ચલાવો તો એના ટાયર ઘસાય, બળદની ખરીઓ ઘસાય, પછી માણસો વિચાર કરે ખેડૂત લોકો કે હવે આપણે પડખે નવો રસ્તો પાડીએ, પછી પડખે નવો રસ્તો પાડે, પણ નવા રસ્તા પર ગાડું ચલાવે પણ બે પાંચ દસ પચીસ ફૂટ હાલે ને તો માળું લસરીને પાછું પેલા ગઢેરામાં ટાયર પડી જાય. આ દ્રષ્ટાંત તમને સમજાય છે? આ નવો રસ્તો પાડીએ છીએ આપણે, ધ્યાન રાખજો ગઢેરામ પાછું ટાયર પડી ન જાય, ન તો ટાયર ઘસાશે, બળદની ખરીઓ ઘસાશે, એમાં કોઈ નુકસાન નુકસાન ને નુકસાન. હા નવો રસ્તો પાડો થોડો કઠણ જરૂર પડશે, પણ એક વાર નવો રસ્તો પડી જાય છે ને પછી મોજ બહુ આવશે. તમને જ્યાં ખોટી જગ્યાએ મન લાગ્યું છે એમાંથી તોડવું કઠણ પડશે, વ્યસન કુટેવમાંથી બહાર કાઢવું કઠણ પડશે, અને મન માની ગયું છે કે બસ અહીં જગ્યાએ હું દૂરો કરું કે અહીં આરતી કરું કે અહીં માનતા કરું એટલે મારા સંકલ્પ પૂરા થઈ જાય, એમાંથી બહાર નીકળવું થોડું કઠણ પડશે, પણ એક વાર બહાર નીકળીને ભગવાન સ્વામિનારાયણને જો વળગી જશે તો પછી મજા બહુ આવશે, બહુ મજા આવશે, બહુ મજા આવશે. સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ પીબેક માળો ઘેરે ગયો ને બદલ્યો, અને મધરાત્રે કાળ ભૈરવને યાદ કર્યો છે. કાળ ભૈરવ હાજર થયો, પીબેક ને કીધું નામદાર કેમ મને સંભાળ, બોલો શી આજ્ઞા. પીબેકે કીધું મોટા મોટા ચક્રવર્તીઓને ઝુકાવનારો હું પીબેક, આજ ફૂલવાડી એક નાના એવા વર્ણે આવ્યા છે, વર્ણીથી હું આવ્યો છું, માટે જાઓ વર્ણીને મારા ચેલા બનાવવાના છે, માટે જાઓ તમે કોઈ પણ ભોગી મારે શિષ્ય થયો પ્રયાસ કરો, હજારો સિદ્ધોની સાથે આવ્યા છે, હજારો સિદ્ધો પણ મારા શિષ્ય બને. કાળ ભૈરવે કીધું ચિંતા છોડો, પોતાના ગણોની સાથે ઉપડ્યો છે, અને ઉપડ્યો લો કાળ ભૈરવ આગળ વધતા વધતા ફૂલવાડીની જગ્યાએ આવ્યો છે, પણ ફૂલવાડીની ચારે બાજુ વાડ છે, બહારથી ઠેકડો મારીને જે અંદર પડવા ગયો, ભગવાન નીલકંઠે ફ્યુઝ ખેંચી લીધો, અને પછી તો એક પગ જમીને આરે વળી ગયેલો, એક અધર ઊંટની જેમ હવાર સુધી ઉભા રહ્યા, સવાર થયું ને ત્યાં તો આવા હોજીને પગ થઈ ગયા. ભગવાન નીલકંઠ જયારે જાગ્યા અને પ્રભુને જાગેલા જોતાની સાથે કાળ ભૈરવને એના વીરો પ્રાર્થના કરવા માંડ્યા, કૃપાનાથ માલિક માલિક આમાંથી અમને બહાર કાઢો, આમાંથી બહાર કાઢો, નારાધમ પાપી પેલા અધમ પીબેક અમને મોકલ્યા હતા આમાંથી અમને છોડાવો. ભગવાન નીલકંઠ એના ઉપર જ્યાં દ્રષ્ટિ નાખી અને પ્રતાપસિંહ દ્રષ્ટિ પડતાની સાથે તમામના પગ ઉખડ્યા છે, પણ ઉખડતાની સાથે ભાગ્યા, ત્રાડું નાખે જેમ મારી નાખી જીવતો ન છોડી પીબેકને. ભગવાન નીલકંઠ પાછળ દોડ્યા, ઉભારો ઉભારો ઉભારો, તમામ વીરોને ઉભા રાખ્યા છે અને કીધું છે સાંભળો તમે પીબેકને મારશો નહીં, કારણ કે પીબેકનું અન્ન અમારા પેટમાં પડ્યું છે, માટે એને જીવતદાન આપવાનું છે. કાળભૈરવને અને વીરોએ કીધું છે આજે અમે જાનથી મારી નાખ જીવતો ન છોડે, પણ મારી લાચારી છે. ભક્તજનો આ કથા આપણને બતાવે છે ક્યારેક જો સારું કાર્ય કર્યું હશે, કોકના પેટમાં પડ્યું છે તો પડ્યું પડ્યું બોલશે, પડ્યું પડ્યું બોલશે. પોતાના હાથે સારા કાર્યો કરવાનો સંકલ્પ કરશો, પોતાના હાથે સારા કાર્યો થશે ને પડ્યા પડ્યા બોલશે, બાકી રૂપિયા એમને તેજુરી પડ્યા રહેવાના, આપણે હાલું જવાનું. તેજુરીમાં પડેલા રૂપિયાને યોગ્ય જગ્યાએ જો વાપરતા શીખશો ને તો બહુ સુખ થશે. તેજુરીમાં પડેલા રૂપિયા યોગ્ય જગ્યાએ જો વપરાશે તો યાદ રાખજો જીવતા તો નામ રહેશે, મરી ગયા પછી નામ રહી જશે, જીવતા તો સુખ થશે, મૂવા પછી પ્રભુના ધામ સુધી પહોંચશે, પરમ સુખની પ્રાપ્તિ થશે. મારે તેજુરી પડ્યા નહીં રહેવા દેતા, વાપરશો એમ. એમાં નાડોદા પરિવારને તો ખાસ કહું છું, વાપરવાનો મોકો આવ્યો, સુંદર વાડી કરવાનું નિર્માણ કરવાનો જ્યારે સંકલ્પ કર્યો છે વાપરજો. અને પાછા નાડોદા પરિવારે સંકલ્પ કર્યો છે, ઠીક છે સંતોને રસોઈ આપીએ તો આપે, પણ એ સિવાય વાડીમાં નાડોદા પરિવાર સિવાય કોઈનું દાન ન લેવું. આમ તો શૂરવીર ખરા ને, ક્ષત્રિય ખરા ને, વટવાળા બહુ હોય, કોઈનું નથી લેવું. મેં કીધું પણ મોંઘવારી બહુ છે, પૂરું પડી રહ્યા. એ કે સ્વામી ગમે ત્યાંથી પૂરું પડી રહ્યા, અને તમે તો કહેતા હતા ઠાકોરજી ઉપર નિષ્ઠા બધું પૂરું થઈ જાય, અને હવે તમને ખરેખરી નિષ્ઠા પકડાણી છે. એ કે તો બસ કામ પૂરું થઈ જાય. એટલે નાડોદા પરિવારને દાન આપવાનું છે, એનું દાન સ્વીકારવાનું છે. સંતો રસોઈ અલગથી આપે વાત, એ વાત અલગ છે. પણ એના સિવાય જો કે સંતોને આપેલી રસોઈ તો આપણે મહોત્સવમાં વપરાઈ જવાની છે, એટલે કઈ વાડી વાપરવાની નથી. એટલે એના સિવાયનું દાન નાડોદા પરિવાર સિવાય કોઈ નથી લેતા. ભરવી વાડી બનાવી ગળજો થોડા, તને દીધું હોય તો દેતો જાજે, તને આપ્યું હોય તો આપતો જાજે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, આ લોકની અંદર ત્રણ જ વ્યક્તિના નામ અમર બની જાય છે, કાં તો દાતાર, કાં તો શિવિર, કાં તો ભક્ત. બસ જનની જણ તો ભક્ત જણ, ને કા દાતા ને કા સુર, નહીં તો રેજે વાંદણી મત ગુમાવે નૂર. ત્રણમાંથી એકને જન્મ આપવાનો અધિકાર માતાને જગત એમ કહે છે તને આપ્યો છે. શાસ્ત્રકારો મહાપુરુષ એમ કહે છે, કાં તો કોઈ દાનવીર દાતાર ને જન્મ આવજે, કાં તો કોઈ શરીર ને જન્મ આવજે, ને કાં તો કોઈ મહાન એકાંતિક ભક્ત ને જન્મ આવજે, નહીં તો રેજે વાંદણી મત ગુમાવે નૂર. એના સિવાય તું કોઈ સંતાન ને જન્મ આપીશ ને તો ભૂમિને ભારરૂપ બની જશે, ભૂમિને ભારરૂપ બનશે. જન્મ આપ તો દાતાર ને આપજો. ભક્તજનો શરીરની બહુ મોટી મહત્વતા છે, દાતાની બહુ મોટી મહત્વતા છે, ભક્તની બહુ મોટી મહત્તા છે. દાતાર તો દાતાર હોય છે, ભલ ભલાને દાતારીને આગળ ઝૂકી જવું પડે. તમે કલ્પના કરો, દ્વારકાધીશને વહાલા તો પાંડવો જ હતા, પણ દાતારીની વાત આવે ને ત્યારે દ્વારકાધીશ સ્વયં કર્ણના વખાણ કરતા. કહો યુધિષ્ઠિર મહારાજે એકવાર સહન ન થયો, દ્વારકાધીશને કહે છે, કૃપાનાથ એક બાજુ તમે એમ કહો છો તમે અમારા છો ને અમે તમારા છીએ, વખાણ તમે કર્ણના કરો છો, દાતારીની વાત જ્યારે આવે ને ત્યારે કર્ણના વખાણ કરો છો. દ્વારકાધીશ કહે છે કે યુધિષ્ઠિર સાંભળવું વખાણ કરતો નથી, થઈ જાય છે, મારાથી કરાઈ જાય છે. પણ માલિક અમે ક્યાં સામાન્ય દાતાર છીએ, અમે કેટલું દાન કરીએ છીએ, તમે દાન કરો છો પણ કર્ણ તો કર્ણ છે. યુધિષ્ઠિર મહારાજાની વાત મનાતી નથી, દ્વારકાધીશના મનમાં થયો અને પ્રેક્ટિકલ કરી દેખાડવું પડશે, થિયરીકલમાં નહીં મેળ પડે. અને દ્વારકાધીશે વરસાદ જોરદાર વરસાયો છે, 500 સાધુઓના સ્વરૂપ ધારણ કરીને સ્વયં દ્વારકાધીશ આખા ભેજાયેલા ત્યાં હાજર થયા છે. અને યુધિષ્ઠિર મહારાજાની પાસે આવીને કહેવા લાગ્યા, મહારાજા યુધિષ્ઠિર, અમારા શરીર ભીંજાયા છે, શરીરમાં ઠંડી લાગી છે, માટે દયા કરો આ ઠંડી ઉતરે. યુધિષ્ઠિર મહારાજાએ સિપાહીઓને આજ્ઞા કરી, જાઓ સિપાહીઓ, આ સાધુ પુરુષને જેટલું જોઈએ એટલું બળતણ આપો, લાકડા આપો, તપાવીને એને ટાઢ ઉતરાવો. થોડી વારે સિપાહીઓ પાછા આવ્યા, નામદાર એવો વરસાદ વરસ્યો છે જેને કારણે બધા જ લાકડા ભીંજાઈ ગયા, અગ્નિ લાગતો જ નથી. યુધિષ્ઠિર મહારાજાએ પોતાની મજબૂરી રજૂ કરી છે, મારી ઈચ્છા તો ઘણી જ છે કે આપને તપાડીને તમારી ટાઢ હેઠી ઉતરાવું, પણ શું કરું, લાકડામાં અગ્નિ જ લાગતો નથી. મહાત્મા પુરુષે કહ્યું છે કે એમાં આપની લાચારી છે, પણ કાંઈ ચિંતા નહીં કરશો, જેવા મારા ભાગ્ય. બોલતા ત્યાંથી ચાલતા થયા. દ્વારકાધીશે યુધિષ્ઠિર મહારાજાનું કાંડું પકડ્યું, યુધિષ્ઠિર જરાક તપાસ તો કરી, આ સાધુ પુરુષો જાય છે કઈ બધું, હાલો. અને પાછળ પાછળ ચાલતા થયા. પેલા સાધુ પુરુષના વેશમાં રહેલા દ્વારકાધીશ સ્વયં સીધા કર્ણના મહેલે ગયા છે, અને ત્યાં જઈને બહુ મારી કર્ણ મહારાજા, એકદમ કર્ણ મહારાજાએ હાથ જોડ્યા છે, બતાવો બતાવો મહાત્મા પુરુષો, શું મારી સેવા, અમારે શરીર ઠંડી લાગી છે, આ ટાઢ ઉતરે બસ એવો કઈક પ્રયાસ કરો. સિપાહીને કર્ણએ પણ આજ્ઞા કરી, જાઓ જો એટલું મહાત્મા પુરુષને લાકડું આપી દો, બળતણ આપી દો, એને ટાઢ ઉતરાવો. સિપાહી થોડી વાર થઈને પાછા આવ્યા અને કર્ણ મહારાજને કીધું છે કે બળતણ બધું ભીંજાઈ ગયું છે, એમાં અગ્નિ લાગતી નથી, માટે ટાઢ નહીં ઉતારી શકાય. અને આટલા શબ્દ સાંભળતા કર્ણ મહારાજાએ રાણ અને કુંવર અને પોતાની પાસે બોલાવી કાંડા પકડીને કીધું, નીકળો મહેલની બહાર. રાણ અને કુંવરને મહેલની બહાર કાઢીને સ્વયં બહાર નીકળી અને સિપાહીને કહ્યું, સિપાહીઓ છાપી દો મારો મહેલને આગ, આ મહેલની અંદર એટલું બધું ફર્નિચર લાકડાનું થયેલું છે, આ 500 સાધુની ટાઢ નહીં ઉતરે ત્યાં સુધી અગ્નિ બુજાશે નહીં, 500 સાધુની ટાઢ ઉતરી જશે. આટલા શબ્દ સાંભળતા દ્વારકાધીશ યુધિષ્ઠિર મહારાજાને સામે જોયું, યુધિષ્ઠિર હું કર્ણના વખાણ કરતો હતો કે કરાઈ જવાતા હતા? યુધિષ્ઠિરને પણ હાથ જોડી દેવા પડ્યા છે કે નમદાર, આપની વાત સત્ય છે, કર્ણ જેવો કોઈ દાનવીર દાતાર પુરુષ નથી. માટે ભગવાનના ભક્તો, જીવનની અંદર જેને ઠાકોરજી આપ્યું હોય એ પોતાને હાથે વાપરજો, બાકી મરી જવાનો દિવસ નક્કી નિશ્ચિત છે, પોતાને હાથે જેટલું વાવરું છે એટલું જ કામ લાગશે, બાકીનું બધું અહીંયા પડ્યું રહેવાનું, જરાય લેશ માત્ર કામ નહીં લાગે. ભગવાનના ભક્તો, માટે પોતાના હાથે જેટલું સારું કાર્ય થાય બસ એટલું કરી લેજો, અને આ તો તમારું કામ ને તમારે વાપરવાનું છે, તમારો ઉપયોગ કરવાનો છે. માટે ભગવાનના ભક્તો પોતાને હાથે જોડા કાર્ય કરે. સુરત મુનિ કે પ્રતાપસિંહ આ બાજુ પીબેક ઉદ્ધત એની પાસે મારી નાખો કાપી નાખો તાળું નાખતા નાખતા કાળ ભૈરવના વીરો આવ્યા છે અને આવીને સીધા પીબેકના જીથરા પકડીને બે ચાર પેલી પછાડ અધમ પાપી નરાધમ આજ મેં તને જાનથી મારી નાખ જીવતો નો છડત પણ મારી લાચારી છે. ભગવાન નીલકંઠે મને રોક્યા છે કે એનું અન્ન મારા પેટમાં પડ્યું છે માટે તને મારશો નહીં. અને આટલા શબ્દ સાંભળતા પીબેકને જ્ઞાન થયું અહો આજે મને જીવતદાન ભગવાન નીલકંઠ આપ્યું છે. અને પ્રતાપસિંહ પથ્થર હૃદય પીબેકનું પીગળી ગયું છે. ભક્તજનો આ વાત અદ્ભુત છે. મુમુક્ષ હોય મુમુક્ષ એ તો ભગવાનનું ભજન કરે, પરંતુ આધારાનંદ સ્વામીના ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ એક બહુ સરસ વાત બતાવી. ભગવાન સ્વામિનારાયણ કહે સાચી સાધુતા તો એ કહેવાય મુમુક્ષ નો હોય ભખડો એની અંદર મુમુક્ષતા પ્રગટ કરવી એ સાચી સાધુતા છે. મુમુક્ષને પણ મોક્ષને માર્ગે ચલાવવા, મુમુક્ષને મોક્ષને માર્ગે ચલાવે તો સરળ બાબત છે, પણ ભુભુક્ષ હોય અને પણ મોક્ષને પથે ચલાવવા એ સાચી સાધુતા છે. વિવેક જેવો પાપી આત્મા એનું હૃદય પણ આજ ભગવાન નીલકંઠના શબ્દ સાંભળતા પીગળી ગયું છે. પ્રસાદ કરતો પીબેક દોડતો દોડતો ભગવાન નીલકંઠની પાસે આવ્યો છે. પગમાં પડ્યો, કૃપાનાથ મને માફ કરો માફ કરો, માલિક હું આપને ઓળખી ન શક્યો, મને તમારે શરણે લો. ભગવાન નીલકંઠે કહ્યું છે પણ પીબેક તું બહુ પાપાચારી છો, દારૂપાન મૌજ ભક્ષણ વિભિચાર જેવા પાપાચારનો કરનારો છો, કૃપાનાથ સાથે પ્રતિજ્ઞા બદ્ધ બનું છું, એક પણ પાપાચાર નહીં કરું, તમામ તાંત્રિક વિદ્યાનો પણ ત્યાગ કરું છું. ભગવાન નીલકંઠ રાજી થયા છે, પીબેકને પોતાની શરણે લીધો છે. પ્રતાપસિંહ પીબેકને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. પણ આગળ વધતા વધતા પ્રતાપસિંહ પેલા સાથે હજારો જે સિદ્ધો હતા ભગવાન નીલકંઠે નવલખા બાજુ ટન માર્યો છે. નવલખા ઉપર જતા જતા ભગવાન નીલકંઠ ઉભા રહ્યા છે અને પેલા સિદ્ધો બધાને કહેવા માંડ્યા તમે બધા પાછા વળો, નહીં અમારે તમારી સાથે આવું. ભગવાન નીલકંઠ કે તમે એકે ક્યાં પોસાવ એમ છો, ખુશીના રાજા છો બધા. જરાક જ્યાં કઠણ પડ્યું પીબે કે જરાક જ્યાં આંખ કાઢીને ડારો દીધો ત્યાં તો કંઠીઓ કાઢવા તૈયાર થઈ ગયા, જનૈયો કાઢવા તૈયાર થઈ ગયા. આવા ખુશી લોકો મને ન પોસાય, મળો પાછા. હજુ તો મારે આવા હજારો પીબીઓ કરીને હરખા કરવાના છે, પછી તમારું ધ્યાન રાખવું કે પછી પેલાનું ધ્યાન રાખવું, કોનું ધ્યાન રાખવું, વળો પાછા. બધાને પાછા વાળીને ભગવાન નીલકંઠ એકલા નવલખા પહાડ ઉપર ગયા છે. ભક્તજનો આ કથા એ બતાવે છે મોક્ષના પથમાં ફોશી વ્યક્તિ કદી પણ ગતિ ન કરી શકે. ફોશીપણું જે દાડે હટે ને શુરવીરુપણું જે દાડે આવે ને ત્યારે જ મોક્ષના પથે ગતિ થઈ શકે છે. માટે ભગવાનના ભક્તો શુરવીર બનજો, કારણ કે શુરવીર બન્યા વિના કદી પણ શાસ્ત્રની મર્યાદાનું પાલન ન થઈ શકે. શાસ્ત્રની બતાવેલી જે આચાર સંહિતા છે એનું પાલન ત્યારે જ થઈ શકે જીવનમાં જ્યારે શુરવીરતા આવે. નહીં તો દેખાય પઠાણ જેવો મજબૂત માણા પણ એને કહેવામાં આવે કે તમારે લસણ ડુંગળી છોડી દેવાનું, સ્વામી એ મારાથી ન થાય. અરે બીડી નહીં પીવાની સ્વામી, પીધા વિના મારાથી નહીં હાલે. તમારા માવા ગુટકા નહીં ખાવા, નહીં સ્વામી એનો તું દાસ છું. યાદ રાખજો શુરવીરતાની વાતો કરનારા પુરુષ સાચા શુરવીર તારે જ કહેવાય. મોક્ષ બગાડેવી કોઈ વસ્તુ પોતાની સામે આવીને ઊભી ન રહી શકે. અરે પોતે જગતમાં તો વિજય પ્રાપ્ત કરે પણ મન ઉપર પણ વિજય પ્રાપ્ત કરે, મનનો રાજા બની જાય. જીતમ જગત કે મનોહી એના, મન ઉપર વિજય પ્રાપ્ત કરે મનનો રાજા બનીને સાચો શુરવીર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 27-26 વચનામૃતમાં અદ્ભુત વાત બતાવે. ભગવાન સ્વામિનારાયણ કે એ પૂજનીય બને છે, એ વંદનીય બને છે જે ઇન્દ્રિય અંતકરણને દબાવીને વર્તે છે પણ એનો દાયબો દબાતો નથી. કથન એ છે આ ઠાકોરજીએ મુખારવિંદ આપ્યું છે, હરિનામ રટવાને માટે આપ્યું છે. અરે મહાપ્રભુ ચૈતન્ય મેં કહેતા હરિબોલ હરિબોલ હરિબોલ, હે આત્મા તું હરિબોલ હરિબોલ હરિબોલ. બાઈ બિરાકે બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, કડવો તે લીમડો ગોળમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. અરે પ્રેમાનંદ સ્વામી કે હમ તો એક સહજાનંદ 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 ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો નો ભાવે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. જગદગુરુ શંકરાચાર્ય કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, હે મૂઢ મતે આત્મા પરમાત્માનું ભજન કરી લે ભજન કરી લે ભજન કરી લે. આ મુખ તને હરિભજન કરવા માટે આપ્યું છે.